ચૈતન્ય છે,
નિરાકાર. અને એમાંથી પછી આપડે આ પુરુષ અને પ્રકૃતિ એ જન્મ,
એમાંથી મહત તત્વ નીકળ્યો, એમાંથી અહમ નીકળ્યો, અહમ માંથી પુરુષ ને પ્રકૃતિ. એટલે આપણા માંથી જવામાં, લય થવામાં કે ભક્તિ માં લય થવામાં, જ્ઞાન માં લય થવામાં, અહમ છેલ્લામાં છેલ્લું, અહમ નો લય થવો બહુ મુશ્કેલ, અઘરા મગરો છે. કારણ કે એમાંથી છે બધું ઉત્પન્ન. આપણે પણ, આપણાથી પણ જે બધું સર્જન થાય છે તે અહમ ને કારણે, જીવ સૃષ્ટિ નું આપણાથી સર્જન થાય છે તે પછી કર્મ ના ક્ષેત્રે યા કોઈ પણ ક્ષેત્રે આપણામાંથી જે કઈ સર્જન થાય છે તે અહમ વડે કરીને જ થાય છે. અહમ ના હોય તો કઈ કશું થઈ શકે નહીં. માત્ર અહમ ને, અહમ નું સત્તાધીશ પણ આપણામાં જે પ્રવર્તક છે, અહમ ના લીધે મેં કર્યું. અહમ નું, અહમ જે આપણને, અહમ નું જે મહત્તા જે લાગે છે તે ના લાગે અને થયા કરે તો તે ઉત્તમ છે. જાણે અહમ ની સેન્સ ના રહે તેથી કહીને અહમ થી સર્જન નહીં થાય એવું નહીં. સર્જન તો થયા કરશે, પણ એમાં આપણું પોતા પણ આપણને નહીં લાગે મેં કર્યું, મારાથી થયું, મારે લીધે થયું, એ જાતની લાગણી વૃત્તિ આપણામાં નહીં રહે. ભગવાનની શક્તિથી થયું. અને ખરી રીતે વિચારીએ તો એમ જ છે, ભગવાનની શક્તિથી જે તે બધું થતું હોય છે. પણ એને આપણે અહમ માનીએ છીએ. અહમ એ ભગવાનની શક્તિનો પ્રકાર છે, પણ એ પ્રકૃતિમાં પ્રવર્તેલું હોવાથી એ અહમ આપણને પ્રકૃતિની સાથે સતત જોડાયેલું, સંધાયેલું ને એની સાથે એકાકાર કરીને રાખે છે. પ્રકૃતિની સાથે અહમ, અહમ નો સંપૂર્ણ લય થઈ જાય ત્યાર પછી તો હજુ સાકાર, ચેતન નો સાકાર પણ આવે છે. સાકાર એટલે માત્ર કોઈ રૂપ નું દર્શન નથી કરતો, પણ ચેતન ના જે ગુણધર્મો છે તે બધા જીવનમાં પ્રાગટ્ય થાય તે સાકાર દર્શન. અને અહમ નું લય થયા પછી તો એ સાકાર દર્શન થાય છે. સાકાર દર્શન થાય તે પછી નિરાકાર ના થાય. સાકાર થાય તેને નિરાકાર થવું જોઈએ એમ કઈ નહીં. નિરાકાર જે થાય, નિરાકાર ની અનુભવ સ્થિતિ થાય ત્યારે એને સાકાર ની સ્થિતિ અનુભવ થાય એવું પણ કઈ કશું નહીં. એકબીજા છે તદ્દન ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર છે. અને મહત્વ એકબીજા છે ઓછા વધતા પણ કઈ એમાં નથી. કારણ કે ઉત્તમ માં ઉત્તમ પ્રકારનો, શ્રેષ્ઠ પ્રકારનો અનુભવ નિરાકારનો છે. તેમ છતાં ઘણા ખરાના સાકારનો જ અનુભવ થતો હોય છે, નિરાકારનો તો કોકને જ. અહમને લય પમાડવા માટે આપણે જયારે ખરેખર જિજ્ઞાસા જાગે છે ત્યાં અહમ આપણને આ ભગવાનના, ભગવાન મય થવાને માટે વચ્ચે મોટા મોટું આડખીલી રૂપ છે. કારણ કે અહમ, અહમ વડે કરીને જે તે કઈ બધું થાય છે, અહમ થી મારું એક્ઝિસ્ટન્સ છે, અહમ વડે કરીને જ હું છું, એ ભાવ રહ્યા કરે ત્યાં સુધી એની ભગવાનમાં સ્થિતિ થવામાં મોટા વાંધો વચકો રહ્યા કરે છે. એટલે અહમને ટાળવાને માટે તારી તો શકાય નહીં, પરંતુ એનું લય થવાને માટે એને સજાગ પ્રયત્નો સભાનતાથી થવા ઘટે. એટલે કે જાણી જોઈને માના અપમાનની સ્થિતિ મૂકાઈ જવું અને અહમને અનેક પ્રકારના આઘાતો લાગે, તે આઘાતો લાગે તે વખતે આપણી સભાનતા એમ હોય કે આ ઉત્તમ થાય છે, કે અહમ આ રીતે જ ઘટશે, આ અહમ ઘટાડવા માટે જ આ અનુભવ મને થઈ રહેલો છે. આ અનુભવ મને મળ્યો, આ પ્રસંગ મળ્યો એ મારા અહમને ઘટાડવા માટે ભગવાનની કૃપાથી મળ્યો છે. એ જેને અહમ ઘટાડવું છે તે કોઈ પણ રીતે કઈ કશાથી ગમે તે કોઈ કહે તેનાથી ઓછું ના આવે, તો ખોટું ના લાગે. ત્યારે એને અહમ ટાળવાની ઈચ્છા ખરેખરી છે અથવા અહમને ગાળવાની એની ખરેખરી મરજી છે એમ સમજાય, જ્યાં સુધી એને ઓછા વધતાપણું લાગે છે, ખોટું લાગે છે, ત્યાં સુધી એની ભાવને ઓગાળવાની ઈચ્છા ખરેખર જાગેલી નથી એમ સાબિત થાય. એવા પ્રસંગો તો સાધક વધાવી લે. ભાવને આઘાત લાગે એવા પ્રસંગોને ભગવાનની કૃપા સમજે કે આ રીતે મારા અમને મોડું પાડવાને માટે આ પ્રસંગો મળ્યા છે, અને એ રીતે તે વખતે વર્તે. બીજો એક સરળમાં સરળ ઉપાય અમને અમને લાભ માણવાનો, નમ્રતા કેળવવાનો છે. એની સાથે સાથે નમ્રતા કેળવે, વધારેમાં વધારે નમ્રતા. અને નમ્રતા ક્યારે કહેવાય કે નિરાગ્રહ થાય, કોઈ પણ પ્રકારના આગ્રહો ન રહે, આપણા પોતાના મત મતાંતરો ઉપર આગ્રહ ન રહે, એને પકડી ન રખાય, કુટી એમને પકડી ન રખાય. એ બધું થાય ત્યારે ત્યારે નમ્રતા વિશેષ પણ પ્રગટે, ના આમ પણ ત્યારે મળવું પડે. કર્મ કરવાના છે, ત્યાં સુધી અહમનું અસ્તિત્વ રહેવાનું. અહમ જ ના હોય તો કોઈ કર્મ ના થાય, ને કર્મ કર્યા સિવાય ચાલે ને. ત્યારે કર્મ કરવાના આવે ત્યારે અહમ તો રહે, ત્યારે આપણે અહમ અને અહમ કર્મની સાથે વ્યક્તિઓ સંકળાયેલી છે. કર્મની સાથે અનેક વ્યક્તિઓ સંકળાયેલી છે, ને વ્યક્તિઓને લીધે આપણે કર્મ લઈએ, કામને વ્યક્તિઓ પાસેથી કામ લઈએ છીએ. ત્યારે તે વખતે અહમ તો જોઈએ, ત્યારે અહમ તો તે વખતે અહમમાં માત્ર હું પણ ના આવવું જોઈએ. કર્મ કરવાને જેમ વીજળીથી દીવો સળગે છે તેવી રીતે અહમની એક શક્તિ છે, એ શક્તિ વડે કરીને આ કર્મ થાય છે. હું કંઈ કરતો નથી, એ શક્તિ વડે, અહમની શક્તિ વડે આ કર્મ થાય છે. અને કર્મ જે વ્યક્તિઓને સોંપ્યું હોય તે વ્યક્તિઓ યથાયોગ્યપણે ન કહેવાય, ન કરે તો એ વ્યક્તિને બોલાવીને કહેવાય. તે કંઈ અહમને અહમને કારણે નહીં, પણ કર્મ ઉત્તમ રીતે નથી થતું. જે કર્મ છે તે ઉત્તમમાં ઉત્તમ રીતે થવું જોઈએ, યોગ્ય યોગ્ય રીતે થવું જોઈએ. અને યોગ્ય પરિણામ ઉપજવા માટે જેવી રીતે ઘટે તેવી રીતે થવું જોઈએ. તે ન થતું હોય તે માણસને બોલાવીને કહેવાય કે ભાઈ આ બરોબર નથી, એમાં એમાં કંઈ આમનું સ્ફુરણ નથી. પણ કર્મને યથાયોગ્ય થવાને માટે જે જાતનું પ્રવૃત્તિ આપણી થતી ઘટે તે કરવી જોઈએ, તે ન કરીએ તો દોષરૂપ છે. એમાં આમ હું પણ માત્ર ના આવું છું, એટલું જ આપણે સાચવવાનું. આપણે અધિકારથી સત્તાની હોઈએ કે ઊંચે આસને બેઠા છીએ કે કર્મના સત્તાથી જ છીએ, એ જાતની સેન્સ આપણામાં ત્યારે ન હોવી જોઈએ. માત્ર જે કર્મ કરવાનું છે એ કર્મની યોગ્યતા પ્રગટાવવા માટે જે ખામીરૂપ પેલામાં હોય તેને એને બતાવવાનો આપણો ધર્મ છે. ન બતાવીએ તો કર્મ બગડ્યા કરશે. કર્મ કહેવું તો જોઈએ, પણ એ કર્મનો મુકામ હું પણ ના એ જતી વખત આપણું હુંપણાની સત્તા આપણા બધા રહેવી જોઈએ. પણ યથાયોગ્ય કર્મનું ઉત્તમપણું પ્રગટાવવાને માટે આ જરૂરનું કર્મ છે, આ જરૂરનું લક્ષણ છે. અને જરૂર હોવાથી આપણે કહીએ છીએ, ન કહીએ તો દોષરૂપ છીએ. એ જાતની સેન્સ આપણામાં પ્રગટવી જોઈએ ત્યારે તો એ હુંપણું આપણામાં અત્યારે રહેતું નથી. અને હુંપણાનું સેન્સ રહે તો એ અહમનો પ્રકાર છે. એટલે કર્મ કરવામાં અહમ અહમથી જ પ્રેરે છે. આપણે અહમ ના હોય તો કોઈ પણ પ્રકારનું કર્મ થાય નહીં. પણ અહમનું સત્તાધીશ પણ ન પ્રવર્તે કર્મ કરતી વખતે. મેં કર્યું મેં કર્યું એ જ જ્ઞાનતા શકટનો ભાર જમસવાને તાણે નરસિંહતા ગાયું છે. મેં કહ્યું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જમસવાને તાણે. ગાડા નીચે કૂતરું જતું હોય તો કૂતરું જાણે કે હું ગાડું ખેંચું છું, પણ કૂતરું કંઈ ગાડું ખેંચતું હોતું નથી. તેવી રીતે કર્મ માત્ર થયા કરે છે. કર્મ તો થયા જ કરવાના, કારણ કે જીવન છે, જીવનની અંદર જીવન કર્મનું બનેલું છે. તે કર્મ થયા વગર રહેવાના જ નથી. તમે ઈચ્છો કે ના ઈચ્છો તો પણ કર્મ થાય જ. કર્મ થાય ત્યારે કર્મ કરાર દ્વારા તત્વ હું છે, હું પણ છું. જેવું પણ સત્તાધીશ સર્વ સત્તાધીશ ના થઈ પડે આપણામાં, અને મેં કર્યું એવી સભાનતા આપણને ન જાગે. પણ કર્મ કરાવનાર જેમ વીજળીનો દીવો વીજળીથી થાય છે, તેવી રીતે આ એક શક્તિને લીધે આ કર્મ થાય છે. એ શક્તિ છે, એ શક્તિ કઈ હું નથી, અથવા એ શક્તિ મેં કરી છે, મેં ઉત્પન્ન કરી છે એમ નથી, તો સ્વયંભૂ એનાથી સ્વયંભૂ પ્રગટેલી છે. મારાથી કઈ હું પણ આમ પ્રગટેલું નથી, આમ તો સ્વયં મારે પ્રગટેલું છે, એ સ્વતંત્રપણે છે, મારે લીધે છે નહીં. એટલે હું એમાં મારા પણ આરોપણ કરું એ ખોટું છે, એમ વિચાર કરીને આપણે કર્મમાં કર્મ થવા દઈએ. પણ કર્મમાં અનેક કર્મ કરવાના અનેક વ્યક્તિઓ સંકળાયેલી હોય છે, એ વ્યક્તિઓ આપણી સાથે સંકળાયેલી હોય છે. એટલે એ વ્યક્તિઓ યથાયોગ્યપણે જો ન કરતી હોય તો એને કહેવાનો આપણો ધર્મ છે. અને તે કહેવાનું એટલા માટે કે કર્મનું ઉત્તમપણું થાય, કર્મ યથાયોગ્ય પ્રમાણે થાય, કર્મનું ઉત્તમ પરિણામ નિપજે, એટલા માટે કહેવાનું હોય છે. ત્યારે કે હું પણ આગળ સેન્સ ના આવે તેની તકેદારી માણસે રાખવી ઘટે, નકર જો એમ ના હોય તો કર્મ બને જ નહીં.
ધ્યેયલક્ષી રહ્યા કરવું જોઈએ,
ધ્યેયલક્ષી રહેવું જોઈએ. સંપૂર્ણ નમ્રતા પ્રગટા સિવાય અહમ નો લય ના થાય, એક બીજું એક એનું લક્ષણ. અહમ નો લય જેમ જેમ થવા મળે તેમ તેમ નમ્રતા આપણામાં છતી થાય, પ્રગટ થતી જાય નમ્રતા આપણા પ્રત્યેક કર્મમાં, વાણી વચન વર્તનમાં વ્યવહારમાં બધામાં નમ્રતા આપણામાં પ્રગટેલી આવે. અને ખૂબી એ છે કે અહમ નો જેમ જેમ લય થાય તેમ તેમ વિવેક શક્તિ ખીલતી જાય છે. સારા સાપણાનું યથાયોગ્યપણે એની સાચી રીતે યથાર્થ સ્વરૂપમાં ભાન પ્રગટે છે આપણને. અહમનો પણ ત્રણ પ્રકાર છે, સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક પ્રકારનું અહમ છે તે આપણા માટે શ્રેયાર્થીને માટે જરૂરનું છે. કારણ કે કર્મ જીવ છે, જીવન છે ત્યાં સુધી કર્મ છે, અને કર્મ તો કરવા જ પડશે. કર્મ અહમ બના થતા નથી, તો સાત્વિક અહમ હોય તો એ કર્મમાં ઓછામાં ઓછો દોષ થાય છે. બીજું એક લક્ષણ અહમ આપણામાં હોવું પડે છે, અહમ હોવું પડે છે. બીજું એક લક્ષણ જેમ એક મુખ્ય લક્ષણ નમ્રતા કહી, વિવેક વધારે ખુલતો જાય, સ્ફોટ થતો જાય યથાયોગ્ય પ્રમાણમાં, તેવું એક લક્ષણ છે. જેમ થતું હોય તેમ થવા દે, શું કહેશે બગડે તો બગડે તો જોવા જુએ તો એને વચ્ચે ના પડે. પછી એને કે બગડી ગયા પછી કે શું કારણ કે પેલીથી જે માણસને વડે કર્મ થતું હોય એ કર્મ બગડતું હોય, કારણ કે એ માણસની પ્રકૃતિ એવી છે કે એ રીતે કરવાનું. એટલે તમે કહો કે નાખો કહેશો તો પણ એ રીતે કરશે. પણ એને કહેવાનું આપણો ધર્મ કરો, આપણા ખ્યાલમાં આવે કે આ વસ્તુ બગડી રહી છે ત્યારે એને કહેવાય ખરું. પણ એ કહેવાય તેની પાછળ અહમનો હેતુ નહીં, પરંતુ કર્મનો ઉત્તમ પ્રકારે પ્રગટવા માટેનો હેતુ છે. એવી સભાનતા રહેવી જોઈએ આપણને. કર્મની યથાયોગ્યતા પ્રગટવા માટે આપણે આપણો કહેવાનો આ ધર્મ છે. કારણ કે આપણે ન કહીએ તો આપણે દોષપાત્ર થઈએ છીએ. કર્મ ઉત્તમ કર્મનું યથાયોગ્ય પ્રમાણે ન પ્રગટે અને એમાં આપણને નુકસાન છે, એ ભાવથી આપણે એને કહેવું જોઈએ. સાધારણ રીતે દુનિયાદારીમાં, વ્યવહારમાં, સંસારની વ્યક્તિઓ સાથે, કુટુંબમાં જેમ થતું હોય તેમ થવા દે, વચ્ચે ના પડે.
સંબંધ
જીતી બધું ટકી રહેલું છે અહમને લીધે જ. પણ ભાવ પણ અહમ ને લીધે ટકેલો છે.
ભાવ પણ અહમ
પણ એ ભાવ અહમ છે, એ દૈવી પ્રકાર નું અહમ છે. ચૈતન્ય નો ભાગ છે અહમ. ત્યારે તે વખતે ભાવ જે છે તે ભાવ જેને લીધે ટકી રહેલો છે, અથવા તો ભાવ જાગે છે જેને લીધે, અથવા ભાવ જેને લીધે રહેલો છે, તે દૈવી પ્રકારનું ચેતનનો એક ભાગ છે. આત્માનું કે ચેતનનું વ્યક્ત થવા પણ અહમ છે, તે પ્રકારનું અહમ છે, તેને લીધે ભાવ છે. ભાવ લાગે છે તો સ્વયં મળે, સ્વતંત્ર મૌલિક છે, પણ એનો આધાર છે આવા પ્રકારનું ચેતનનું અહમ છે.
એટલે ડ્રાઇવિંગ ફોર્સ તરીકે ગણવા જઈએ, શક્તિ તરીકે.
શું
ડ્રાઇવિંગ ફોર્સ અથવા શક્તિ? તે અહમ માંથી જ ઉપજે છે ને?
અહમ માંથી ઉપજે છે. અહમ એ પોતે શક્તિ સ્વરૂપ છે.
એ પોતે શક્તિ સ્વરૂપ છે.
એ નિમ્નગામી પણ છે.
નિમ્નગામી પણ છે.
નિમ્નગામી એટલે નીચલા પ્રકારનું કર્મ કરનારી, એ પણ અહમ ને લીધે થાય છે. અને ઉત્તમ માં ઉત્તમ પ્રકારના કર્મ માં પણ અહમ અહમ જ ભાગ ભજવી રહેલું છે. પણ ચાતુર્ય વિજ્ઞાન બધું પણ અહમ ને લીધે જ ચૂકતું હોય છે. હોશિયારી આ બધા ગુણો અહમ ને લીધે જ છે. ગુણ નું અસ્તિત્વ પણ અહમ ને લીધે જ છે. જેમ ભાવ નામ ન હોય, ભાવ જાણે કે એ ચડિયાતી સ્થિતિ, ગુણ એટલી ચડિયાતી નહીં, ભાવના જેટલી નહીં. જેમ નિરાકાર ને સાકાર, તેવી રીતે ભાવ નિરાકાર માં આવે અને ગુણ સાકાર માં આવે. ગુણ નું પ્રાગટ્ય એટલે ગુણ નું અસ્તિત્વ, ગુણ નું ટકવાપણું પણ અહમ ને લીધે જ, એનું સ્ફૂર્વાપણું પણ અહમ માંથી જ, અહમ ને લીધે જ છે. આપણને પોતાને ખબર પડે કે અહમ કરતું જાય છે, ક્યારેક મમત્વ કરતું જાય, દરેક માંથી મમત્વ કરતું જાય. અને વિચાર કરીને કર્મ ન થાય. આપમે સ્વયં મેળે સ્ફુરિત પછી વિચાર આવે, વિચારોની પરંપરા ના હોય, અહમ ઘટી ગયેલું ઘટતું જતું હોય ત્યારે વિચારોની પરંપરા ઘટે. એક પછી એક સાંકળ વિચાર કરીએ ને, વિચારો આવે તેને કર્મ આવે, તરીક પછી વિચારો કર્મ ની સાંકળ જોડાય, એ ના થાય. વિચારો કરીને કર્મ ના થાય, ત્યારે આપમેળે કર્મ થાય. મમત્વ ઘટતું જાય, એ અહમ ઘટવાની નિશાની છે, લક્ષણ છે. અને પછી કોઈ ઈચ્છા ના રહે,
ઈચ્છા ના રહે,
આ કરું તે કરું, અહીંયા કોઈ અભિલાષા ના રહે. ચીકી થવાનું હોય તે પ્રેરણાથી થાય, એને
પ્રેરણા
એને મુખ્ય આવે. એટલે અંતર સ્વરૂપ એનું વધારે ચેતન વાળું થતું જાય, તેમ તેમ પ્રેરણાથી એ કામ કરતો થતો જાય. વિચારો નહીં, વિચારો ઘટી જાય. બેસી રહ્યો તો પણ એને કઈ વિચારો ના આવે, નિર્વિચારપણાની સ્થિતિ પ્રગટ
થાય,
આમ ઘટતું જાય તેમ તેમ. પછી પઝેશન નિવૃત્તિ નીકળી જાય, અમારું છે અમારું છે, તે પ્રકારની વૃત્તિ એને ઘટી જાય. એના માંથી સેન્સ ઓફ પઝેશન ના રહે, અહમને લીધે જ રહેતું હોય. સેન્સ ઓફ પઝેશન અહમને લીધે જ રહેતું હોય છે. કઈ કશાને પકડી ના રાખીએ, આગ્રહ હોય નહીં, એને નીકળી ગયા હોય આગ્રહ, અથવા નીકળી જતા એ અનુભવે. સૌથી તો સરસ તો અહમ ક્યારે જણાય કે ઘટી જાવ, કે આપમેળે કર્મ સ્પૂર્યા કરે, એ પ્રત્યક્ષ લક્ષણ છે.
અહમ ઘટી ગયા,
અહમ ઘટી જવાનું પ્રત્યક્ષ લક્ષણ. આપમેળે કર્મ એને ત્યાં કરે, સ્પૂર્યા કરે. વિચારોની કોઈ પરંપરા નહીં, અથવા એને યોજના ના હોય. અહમ ઘટી જાય ત્યારે કોઈ એને યોજના ના હોય, કર્મની યોજના પણ ના હોય,
કર્મની યોજના પણ ના હોય,
ના હોય. કર્મ આપમેળે એને સૂજા કરે,
કર્મના કરતા પણ ભાવના,
કર્મના કરતા પણ એને બાંધનારે, ત્યારે કર્મ હું કરું છું એને બાંધનારે, કર્મ થયા કરે છે, ચેતન ના લીધે થયા કરે છે.
એવી જાતની ફિલિંગ રહ્યા કરે.
અને ચેતન જેમ જેમ ઘટતું જાય તેમ તેમ ચેતન ની સેન્સ એને ખીલતી જાય. કોઈ શક્તિ છે ત્યારે આપણને લાગે, પણ અત્યારે આપણને બુદ્ધિ થી લાગે છે, બુદ્ધિ થી સ્વીકારીએ છીએ, અથવા તો બુદ્ધિ થી વિચાર કરીને આપણને ખબર પડે છે. ત્યારે સ્વયંભૂ મેળે એક્સપિરિયન્સ થાય આપણને, અને દૈવી પ્રકારનું અહમ થયું હોય તો જ એ થાય.
દૈવી પ્રકારનું અહમ
થવા જાય ત્યારે તર્ક ના હોય, વાદ વિવાદ ના હોય, ચર્ચા પણ ના હોય, બુદ્ધિ છે તે શ્રદ્ધાથી દોરવાય, પ્રાણમાં સમાન સમાધાન, પ્રાણમાં સદભાવ અને સમભાવ રહે, મનમાં વિચારોની પરંપરા ન ઉઠે, બુદ્ધિમાં જે સદભાવથી પ્રેરાયેલું જે ઉગે તેની પાછળ મન ચાલે, સંકલ્પ વિકલ્પ મનનો ઘટી જાય ના રહે, સંકલ્પ વિકલ્પ મન ક્યારે ન કરે, કશા જીતે બધું આપમેળે સૂજા કરે, સમજણ પણ આપમેળે સૂજે, હવે હું આ કરીશ તે કરીશ પણ હું કરીશ એવા વિચારો પણ ના આવે, જે કંઈ કરવાનું આવે, કર્મ કરવાનું આવે તે આપમેળે એને સૂજા કરે, આપમેળે ઉગે, અને એની સમજણ પણ એને આપમેળે ઉગે, સમાધાનની વૃત્તિ એને રહે, કોઈની સાથે તકરારમાં ના રહે, તકરારમાં કદી ઉતરે જ નહીં, એટલે ઉતરે નહીં એટલે ઉતરી શકાય જ નહીં, એવી સ્થિતિ એની થઈ જાય મનાધિકરણની. સમાધાન વૃત્તિ સર્વની સાથે રાખે છે, વર્તે જેમ થતું હોય તેમ થવા દે, પ્રત્યક્ષ વ્યવહારમાં જો માણસ કેવી રીતે વર્તે. મારી માથી તે ગરીબાઈની ઘણી સ્થિતિ, બધું ઘરમાં લાવી ના શકું જોઈ તું, તો પછી મારી મા મને બોલે કાળો દે, ઘણી ગુસ્સે થાય, એટલું બધું બોલે અને એટલું બધું ગુસ્સે થાય, હું શાંત જ રહું, બોલું જેવું અક્ષર ના બોલું, ત્યાં હું વધારે ગુસ્સે થાય, ગુસ્સે થાય થવા દઉં, હું શાંત જ રહું, કંઈ પણ કશું બોલું નહીં. તેવી રીતે અમારા કુદરતના એક પુરુષોત્તમ ભગત થઈ ગયા બાપજી, તેમના પત્ની કરક્ષા હતા, તે પણ એવા જ લડવાણ કરે, એમને ગળ બધાડીને ગાળો માંડે, ગમે તેમ બોલે હતા પણ એ તદ્દન શાંત રહેતા, કંઈ બોલે ચાલે, કંઈ જ નહીં, કંઈ જ નહીં, કંઈ જાણે કશું બનતું નથી, કુતરા એ બોલે છે તમે એવું બોલવાનું કંઈ કશું અર્થ ધારણ કરે નહીં, તદ્દન શાંત રહે, ગમે તેવું પોતાને બોલે વર્તન કરે, મારવા આવે ધારો કે મારે પણ કરા તો પણ એને પ્રત્યુત્તર એ ના આપે, એવી શાંત સ્થિતિ ધારણ કરે, એવી પોતાના ઘરમાંની સાથે પણ એમ વર્તે, અને બહારથી પણ બહારના લોકોની સાથે પણ કદી એ તો કોઈને કારણ કશું આપે નહીં, ઉત્તેજવાનું પોતાની પરથી ઉત્તેજિત થાય, ક્રોધ થાય, ગુસ્સો આવે, વ્યર્થ થાય, એવું કોઈ કારણ એ તો આપે જ નહીં, આપી શકાય જ નહીં એનાથી. તેમ છતાં કુટુંબ માણસ પોતાના સ્વભાવે કરીને એના પર ગુસ્સે થાય, છીડાય, ગમે તેમ માડાવડી વર્તે, પણ એને ઉત્તર એ ના આપે, એ શાંતિથી બધું સહન કરે, શાંતિથી સાંભળ્યા કરે, કઈ એનો જવાબ ના આપે. વ્યવહારમાં આવી રીતે માણસ વર્તતો હોય છે, આમ જયારે દૈવી પ્રકારનું થઈ જાય ત્યારે આવી રીતે વર્તતો હોય છે.